એકત્રા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાનગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને જ્ઞાનગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એમ કે ફ્રાન્સના એક એવા લેખકની દુનિયામાં ઊંટા ઉતરી રહ્યા છીએ જેમણે નવલકથા શું હોઈ શકે એની વ્યાખ્યા જ બદલી નાખી. ગુસ્તાવ ફ્લોબેર.
હા, ફ્લોબેર.
એમને ઘણીવાર સાહિત્યના શહીદ પણ કહે છે, ખબર છે? કારણ કે દરેક શબ્દ, દરેક વાક્યને એકદમ પરફેક્ટ બનાવવા પાછળ એમણે રીતસરનું જીવન ખર્ચી નાખ્યું.
બરાબર.
તો આજની આપણી ચર્ચાનો ઉદ્દેશ એ સમજવાનો છે કે ભાઈ આટલી પરફેક્શનની ઘેલછા શા માટે હતી અને કેવી રીતે એણે એમ કે આધુનિક સાહિત્યનો પાયો નાખ્યો.
ખરેખર એમની વાત જ નિરાળી છે. ફ્લોબેર માત્ર એક વાર્તાકાર નહોતા, એ તો તમે જુઓ તો શબ્દના શિલ્પકાર હતા.
શિલ્પકાર.
એમણે વાસ્તવવાદ એટલે કે રિયલિઝમને એક કલાત્મક શિખરે પહોંચાડ્યો અને પાત્રોના મનોજગતમાં ઉતરવાની એવી રીત વિકસાવી જે એમના પહેલા કોઈએ વિચારી જ નહોતી.
અચ્છા.
એમનું કામ આજે પણ જુઓ ને લેખકો માટે કસોટી જેવું છે અને વાચકો માટે એક ઊંડો અનુભવ.
આપણે એમના સમયની વાત કરીએ ને તો 19મી સદીનું ફ્રાન્સ, નેપોલિયન યુગનો અંત આવી ગયો હતો. રાજકીય ઉથલપાથલ ચાલુ જ હતી. રાજાશાહી આવી ગઈ, ક્રાંતિ થઈ, સામ્રાજ્ય આવ્યું.
હા, બધું જ જોયું એમણે.
બધું જ એમણે જોયું અને સાથે સાથે પેલી ઔદ્યોગિક ક્રાંતિ આવી. એણે એક નવા મધ્યમ વર્ગ એટલે કે બુર્જવા સમાજને જન્મ આપ્યો. આ બધાનો ફ્લોબેર પર કેવો પ્રભાવ પડ્યો હશે?
ખૂબ જ ઊંધો પ્રભાવ પડ્યો. જુઓ, આ રાજકીય અસ્થિરતા અને પેલો બુર્જવા સમાજનો ઉદય, એનાથી એમનામાં એક પ્રકારનો તીવ્ર નિરાશાવાદ કહો કે પછી કટાક્ષવૃત્તિ એ જન્મી. સાહિત્યમાં ત્યારે શું હતું? રોમેન્ટિસિઝમનો દબદબો હતો. વિક્ટર હ્યુગોને બધા ભવ્ય ભાવનાઓ, આદર્શવાદ. પણ ફ્લોબેરે આ બધાથી આમ મોં ફેરવી લીધું. એમને જીવનની કઠોર, ઘણીવાર તો સાવ કંટાળાજનક વાસ્તવિકતાને કોઈ પણ જાતના ભાવનાત્મક રંગ ચડાવ્યા વગર બસ જેવી છે તેવી બતાવવામાં રસ હતો.
એટલે જે વાસ્તવવાદી લેબલથી પણ દૂર ભાગતા હતા. નહીં,
બિલકુલ. એમને કોઈ વાળામાં બંધાવવું નહોતું. એમનું કામ એમના લેબલ કરતાં ઘણું મોટું હતું.
હા, અને આ જે સામાજિક અને રાજકીય ગણમથલ હતી, ખાસ કરીને પેલી 1848ની ક્રાંતિની નિષ્ફળતા, એમના કામમાં સ્પષ્ટ દેખાય છે, ખરું ને?
ચોક્કસપણે.
જેમ કે સેન્ટિમેન્ટલ એજ્યુકેશનમાં.
અરે, સેન્ટિમેન્ટલ એજ્યુકેશન તો જાણે એ આખી પેઢીના ભ્રમ નિરસનનો એમ કહીએ તો દસ્તાવેજ છે. ફ્લોબેર સમાજના આ પરિવર્તનોના એક અલિપ્ત સાક્ષી બન્યા. એમણે કંઈ રાજકારણમાં સીધો ભાગ ન લીધો.
ના ના.
પણ એની માનવ જીવન પર જે અસરો થાય છે ને એનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું અને પછી એને પોતાની કલામાં ઉતાર્યું.
એમના શરૂઆતના જીવનની વાત કરીએ તો એ પણ થોડી અસામાન્ય લાગે છે. રુએનની એક હોસ્પિટલમાં જ જન્મ અને ઉછેર, કારણ કે પિતા ત્યાં મુખ્ય સર્જન હતા.
હા, એ વાત જરા જુબી છે.
સતત બીમારી અને મૃત્યુનું વાતાવરણ આસપાસ, આ અનુભવે એમના લેખન પર શું અસર કરી હશે?
મારા મતે તો આ જ અનુભવે એમનામાં પેલી ક્લિનિકલ દ્રષ્ટિ વિકસાવી, અથવા કહો કે સર્જિકલ દ્રષ્ટિ.
હા, ક્લિનિકલ.
જેમ એક સર્જન કેમ લાગણી વેળા વગર શરીરનું વિશ્લેષણ કરે, બસ એમ જ ફ્લોબેરે માનવ સ્વભાવ અને સમાજનું વિશ્લેષણ કર્યું. બુર્જવા પરિવારના હતા, ભણેલા ગણેલા, પણ આ અનુભવે એમને જીવનની ક્રૂર વાસ્તવિકતાઓનો સીધો પરિચય કરાવી દીધો. વેલ્લો.
હા હા, એનાથી પેલી રોમેન્ટિક ભ્રમણાઓ પ્રત્યેનો એમનો તિરસ્કાર વધુ ઘેરો બન્યો હશે.
ચોક્કસ, એવું જ બન્યું હશે.
અને પછી પેલી બીમારી જે આવી એમને, એ તો જાણે કાયદાનો અભ્યાસ છોડવા માટે એક બાનું મળી ગયું.
હા, 1844માં આવેલો એ બીમારીનો હુમલો, મોટેભાગે વાઈ એટલે કે એપિલેપ્સી હોવાનું મનાય છે, એ એમના જીવનનો એક મોટો વળાંક સાબિત થયો. એક તો કાયદાના કંટાળાજનક અભ્યાસમાંથી મુક્તિ મળી અને બીજું પિતાના મૃત્યુ પછી વારસો મળ્યો એટલે આર્થિક સ્વતંત્રતા પણ આવી ગઈ.
એટલે હવે લખવા સિવાય બીજું કશું કરવાનું જ નહીં.
બસ હવે તેઓ પૂરો સમય પોતાના એકમાત્ર જુસ્સા લેખનને આપી શકતા હતા અને આ માટે એમણે પેલું રુએન પાસે ક્રોઇસેટમાં પોતાનું ઘર હતું ત્યાં એકાંતવાસ પસંદ કર્યો.
ક્રોઇસેટ એમનું લેખનનું અભયારણ્ય એમ કહી શકાય. પણ હવે વાત કરીએ એમના સૌથી મોટા પ્રધાનની, ફિક્શનની કળામાં ક્રાંતિ. એમણે કહ્યું કે લેખક તેની કૃતિમાં ભગવાન જેવો હોવો જોઈએ, સર્વત્ર હાજર પણ ક્યાંય દેખાય નહીં. આનો અર્થ શું સમજવો? એ શા માટે એટલું ક્રાંતિકારી ગણાયું?
ક્રાંતિકારી એટલા માટે ગણાયું, જુઓ, કારણ કે એ સમયે લેખકો શું કરતા, ઘણીવાર વાર્તામાં સીધી દખલ દેતા.
હા, પોતાના મંતવ્યો આપતા.
હા, પાત્રો વિશે પોતાના મંતવ્યો આપતા, વાચકને શું વિચારવું એ સમજાવતા. ફ્લોબેરે કહ્યું, ના, એમ નહીં, લેખકે અદૃશ્ય રહેવું જોઈએ. વાર્તા પોતે જ ભૂલવી જોઈએ, પાત્રો દ્વારા, ઘટનાઓ દ્વારા, સંવાદો દ્વારા, અને જે વિગતો પસંદ કરી છે એના દ્વારા. લેખકે પોતાની પસંદ નાપસંદ કે નૈતિક ચુકાદાઓ વાર્તા પર લાદવાના નથી.
વાચકને પોતાની રીતે તારણ કાઢવા દેવાનું.
બરાબર, વાચકને વિચારવા દેવાનું. આ જે નિરપેક્ષતા છે, ઓબ્જેક્ટિવિટી, એણે નવલકથાને એક ગંભીર કળા તરીકે સ્થાપિત કરવામાં બહુ મોટો ભાગ ભજવ્યો.
અને આ નિરપેક્ષતા લાવવા માટે એમણે એક ખાસ ટેકનિક વાપરી, ફ્રી ઇનડિરેક્ટ ડિસ્કોર્સ, મુક્ત પરોક્ષ કથન. આ થોડું સમજાવશો? કારણ કે આમ સાંભળવામાં થોડું અઘરું લાગે છે, પણ કહેવાય છે કે એણે પાત્રોને જીવંત કરી દીધા.
ચોક્કસ. ચાલો એક સાદું ઉદાહરણ લઈએ એટલે સમજાય. માનો કે કોઈ પાત્ર કંટાળી ગયું છે.
હા,
તો સીધું કથન શું હોય? તેણે વિચાર્યું, આ કેટલું કંટાળાજનક છે.
બરાબર.
હા, પરોક્ષ કથન, તેણે વિચાર્યું કે તે ખૂબ કંટાળાજનક હતું. હવે ફ્લોબેરનું ફ્રી ઇનડાયરેક્ટ ડિસ્કોર્સ જુઓ. ઓહ, આ કેટલું કંટાળાજનક હતું.
અચ્છા, તેણે વિચાર્યું એવું કશું નહીં.
બિલકુલ, એ નીકળી ગયું. વાર્તાકાર જાણે પાત્રના મનમાં જ પ્રવેશી ગયો છે અને તેના જ શબ્દો અને ભાવનાઓનો ઉપયોગ કરી રહ્યો છે. આનાથી શું થાય? વાચક સીધો પાત્રના અનુભવ સાથે જોડાય છે. પેલી વર્ણનકાર અને પાત્ર વચ્ચેની દિવાલ તૂટી જાય છે જાણે. આનાથી પાત્રોમાં જે મનોવૈજ્ઞાનિક ઊંડાણ આવ્યું ને, તે અભૂતપૂર્વ હતું. વાચકને એમ જ લાગે કે જાણે પોતે પાત્રના વિચારો સાંભળી રહ્યો છે.
વાહ, આ તો ખરેખર સૂક્ષ્મ પણ અત્યંત પ્રભાવશાળી ટેકનિક કહેવાય. અને આ બધું પ્રાપ્ત કરવા માટે પેલી લમોજુસ્ત, એટલે કે એકદમ યોગ્ય શબ્દ, ની શોધ, એમની મહેનત વિશેની વાતો તો જાણે દંતકથા જેવી છે. પેલી ગુલવારવાળી વાત.
હા હા, એમનો સ્ટડી રૂમ, એને ગુલવાર કહેતા, એટલે કે બૂમો પાડવાની જગ્યા.
બૂમો પાડવાની જગ્યા.
એ લખેલા વાક્યોને મોટેથી બોલીને ચકાસતા, એનો લય, એનું સંગીત, એની અસર કેવી પડે છે. કલાકો સુધી, ક્યારેક તો દિવસો સુધી એક જ વાક્ય પર મથ્યા રહેતા.
બાપરે.
એમના માટે ગદ્ય પણ કવિતા જેટલું જ મહત્વનું હતું. એને પણ એટલી ચોકસાઈ અને સંગીતાત્મકતાથી લખવું જોઈએ. આ કોઈ ખાલી શૈલીની રમત નહોતી એમના માટે.
ના ના,
પણ સત્યને, વાસ્તવિકતાને સૌથી સચોટ રીતે રજૂ કરવાનો પ્રયાસ હતો.
તો આટલી બધી મહેનત કરીને એમણે કયા વિષયો પર લખ્યું? એમની કલમ કોના પર ચાલી? કોણ હતું એમના નિશાન પર?
મુખ્યત્વે તો એમના નિશાન પર હતો પેલો બુર્જવા સમાજ.
મધ્યમ વર્ગ.
હા, એની સંકુચિતતા, એનો ભૌતિકવાદ, એની આધ્યાત્મિક ખાલીપો, એની પોકળ નૈતિકતા. એમના પાત્રો તમે જુઓ તો ઘણીવાર રોમેન્ટિક સપનાઓ અને વાસ્તવિક જીવનની તુચ્છતા વચ્ચે અટવાયેલા હોય છે.
બરાબર.
અને બીજો મોટો વિષય હતો ઈદેર રસ્યુ, એટલે કે સમાજમાં પ્રચલિત થઈ ગયેલા, ચવાઈ ગયેલા પોકળ વિચારો અને માન્યતાઓ.
ક્લિશે જેને કહીએ.
હા, ક્લિશે. ફ્લોબેર આ માન્યતાઓની મૂર્ખતા પર સતત કટાક્ષ કરતા. એમને સહન જ નહોતું થતું.
અને આ બધાનું શિખર એટલે એમની સૌથી પ્રખ્યાત કૃતિ માદમ બોવરી. એમ્મા બોવરીની વાર્તા આજે પણ કેમ આટલી પ્રસ્તુત લાગે છે? શું છે એમાં?
કારણ કે જુઓ, એમ્મા બોવરી માત્ર 19મી સદીના ફ્રાન્સના એક પ્રાંતની ડોક્ટરની પત્ની નથી, એ આજે પણ જીવંત છે.
સાચી વાત.
એ દરેક વ્યક્તિમાં જીવંત છે જે પોતાની સામાન્ય જિંદગીથી અસંતુષ્ટ છે, જે રોમાન્સ અને ઉત્તેજનાની શોધમાં ભટકે છે, જે પુસ્તકો અને ફિલ્મોની દુનિયામાં વાસ્તવિકતાથી બચવાનો પ્રયાસ કરે છે. એમ્માની ટ્રેજેડી એ છે કે એ જે શોધે છે તે આ દુનિયા ક્યારે આપી શકતી નથી. અને ફ્લોબેરે જે રીતે એમ્માના મનોજગતનું ચિત્રણ કર્યું છે, એની આશાઓ, એના ભ્રમ, એની હતાશા, તે એટલું વાસ્તવિક અને મનોવૈજ્ઞાનિક રીતે સચોટ છે કે આજે પણ આપણને હચમચાવી જાય છે.
અને એના પર ચાલેલો પેલો અશ્લીલતાનો કેસ, એ પણ એક સીમાચિહ્નરૂપ ઘટના હતી ને?
ચોક્કસ, બહુ મોટી ઘટના હતી. સરકારે જાહેર અને ધાર્મિક નૈતિકતાના અપમાન બદલ કેસ કર્યો હતો.
ઓહો.
ફ્લોબેર ભલે નિર્દોષ છૂટ્યા, પણ આ કેસે બે વાત સાબિત કરી દીધી. એક, કે કલા કેટલી શક્તિશાળી હોઈ શકે છે કે સત્તાને નથી ડર લાગે.
હા બરાબર.
અને બીજું, કલાકારની અભિવ્યક્તિની સ્વતંત્રતા કેટલી મહત્વની છે. આ કેસ ફ્રાન્સમાં કલાત્મક સ્વતંત્રતા માટે એક મોટો વિજય ગણાયો.
માદામ બોવરી પછી એમણે સલામ્બો લખી, જે સાવ અલગ હતી એમ કહેવાય છે, પ્રાચીન કાર્થેજની હિંસક અને ભવ્ય દુનિયા.
હા બિલકુલ અલગ.
અને પછી સેન્ટિમેન્ટલ એજ્યુકેશન, જેને ઘણા વિવેચકો એમની શ્રેષ્ઠ કૃતિ માને છે.
હા, સલામ્બો એમના ઇતિહાસને પુરાતત્વના ઊંડા અભ્યાસનું પરિણામ હતી. એમાં વાસ્તવવાદ કરતાં વધુ રોમેન્ટિક તત્વો હતા, ભવ્યતા હતી. પણ સેન્ટિમેન્ટલ એજ્યુકેશન ફરી વાસ્તવવાદ તરફ વળે છે.
પાછા આવ્યા.
હા, પણ માદામ બોવરી કરતાં વધુ મોટા કેનવાસ પર. આ એક યુવાન ફ્રેડરિક મોરોની વાર્તા છે, પણ એના દ્વારા ફ્લોબેરે પેલી 1848ની ક્રાંતિના સમયની આખી ફ્રેન્ચ પેઢીની નિષ્ફળતા, આદર્શોના ભંગાણ અને રાજકીય સામાજિક ભ્રમ નિરસનનું ચિત્ર દોર્યું છે.
એટલે આખી પેઢીની વાત છે.
હા, એ કદાચ માદામ બોવરી કરતાં વધુ નિરાશાવાદી અને ઓછી નાટકીય લાગે, પણ ખૂબ ઊંડી અને જટિલ નવલકથા છે.
એમની બીજી કૃતિઓ જેમ કે ધ ટેમ્પટેશન ઓફ સેન્ટ એન્થની, થ્રી ટેલ્સ અને પેલી અધૂરી બોવર્ડ અને પેક્યુશે, એના વિશે ટૂંકમાં શું કહી શકાય?
ટેમ્પટેશન તો એમના જીવનભરનો પ્રોજેક્ટ હતો એમ કહી શકાય. શ્રદ્ધા, શંકા અને જ્ઞાન વિશેનું એક દાર્શનિક સ્વપ્ન જેવું. થ્રી ટેલ્સ એમની કલાત્મક રેન્જ બતાવે છે. એકમાં એક સરળ હૃદયની દાસીની કરુણ વાર્તા છે, બીજામાં મધ્યયુગીન સંતની કથા છે, ત્રીજામાં બાઇબલનો પ્રસંગ.
વિવિધતા ઘણી છે.
હા ઘણી. અને બુઆર્ડને પેક્યુશીએ તો, એ તો માનવ મૂર્ખતા અને જ્ઞાનની મર્યાદાઓ પરનો એક મહાન કટાક્ષ હતો, જે દુર્ભાગ્ય અધૂરો રહી ગયો. બે નિવૃત્ત ક્લાર્ક છે જે બધું જ જાણવાનો પ્રયત્ન કરે છે અને અંતે બધું જ બગાડે છે.
એ તો રસપ્રદ લાગે છે. પણ આટલા મહાન લેખક હોવા છતાં એમને જીવનકાળમાં બહુ સત્તાવાર સન્માન ન મળ્યા, એ જરા નવાઈ લાગે છે.
એનું કારણ જો, એમનું પોતાનું વલણ પણ હતું. તેઓ પેરિસના સાહિત્યિક મેળાવડાઓથી, પેલી સાહિત્યિક ગેંગ્સથી દૂર રહેતા.
અચ્છા.
સત્તા અને સ્થાપિત હિતોથી અંતર રાખતા. એમની કલા કોઈના વખાણ મેળવવા માટે નહોતી, અને એમની શૈલી પણ એટલી નવી હતી કે ઘણા રૂઢિચુસ્ત વિવેચકોને એ કાં તો સમજાઈ નહીં અથવા પસંદ ના આવી.
એટલે પચાવી અઘરી હતી.
હા, માદામ બોવરીનો કેસ જીતવો એ જ એમના માટે સૌથી મોટું જાહેર સન્માન હતું એમ કહી શકાય. પેલો લીજન ઓફ ઓનર મળ્યો ખરો, પણ એ પણ એમણે લગભગ નકારી જ કાઢ્યો હતો. એમને એ બધામાં રસ નહોતો.
પણ સાથી લેખકોમાં એમનું સ્થાન બહુ ઊંચું હતું. જ્યોર્જ સેન્ટ સાથેનો એમનો પત્ર વ્યવહાર તો અમૂલ્ય ગણાય છે.
અદ્ભુત છે એ પત્રો.
ઇવાન તુર્ગેનેવ જેવા આંતરરાષ્ટ્રીય લેખકો એમના મિત્ર હતા, અને યુવા પેઢી માટે, ખાસ કરીને એમિલ ઝોલા અને ગાય ધ મોપાસા માટે, તો તેઓ ગુરુ સમાન હતા ને.
ખરેખર મોપાસાન તો એમના માનસ પુત્ર જેવા હતા. એમને બહુ માર્ગદર્શન આપ્યું ફ્લોબેરે, અને મારા ખ્યાલથી સાથી કલાકારો તરફથી મળેલું આ માન કદાચ એમના માટે કોઈ પણ સરકારી ઇલકાબ કરતાં વધુ મૂલ્યવાન હતું.
હા એ સાચું.
એ પત્રોમાં જ્યોર્જ સેન્ટ સાથે એમની જે ચર્ચાઓ થઈ છે કલા વિશે, જીવન વિશે, સમાજ વિશે, તે આજે પણ વાંચવા જેવી છે. ખૂબ ઊંડી વાતો છે.
તો એમના મૃત્યુ પછી એમનો પ્રભાવ કઈ રીતે વધ્યો? કયા કયા લેખકો પર એમની અસર દેખાય છે?
મૃત્યુ પછી તો એમ કહો કે ફ્લોબેરનો પ્રભાવ વિશ્વભરમાં ફેલાયો. 20મી સદીના લગભગ દરેક મોટા લેખક પર એમની છાપ જોવા મળે. માર્સેલ પ્રોસ્ટ, ફ્રાન્સ કાફકા, સેમ્યુઅલ બેકેટ, આ બધાએ ફ્લોબેર પાસેથી કંઈક ને કંઈક લીધું છે. જોઈસે તો કહ્યું જ છે, ફ્લોબેર આપણા સૌના ગુરુ છે. નેચરલિઝમ, નુવો રોમન અને લેટિન અમેરિકન બૂમ સુધી એમની તકનીકો અને એમનો કલા પ્રત્યેનો જે અભિગમ હતો એ પ્રેરણારૂપ રહ્યો છે. મારિયો વર્ગાઝ લિયોસા અને જુલિયન બાન્સ જેવા આજના લેખકો પણ એમનો ઋણ સ્વીકારે છે.
તો આપણે એ નિષ્કર્ષ પર આવી શકીએ કે ફ્લોબેર આજે પણ સુસંગત છે, એકદમ રેલેવન્ટ. શું એમની વાતો આજે પણ આપણા કામની છે?
100%. બિલકુલ. એમણે જે બુર્ઝવા માનસિકતા, ભૌતિકવાદ અને ઉપભોક્તાવાદની ટીકા કરી હતી તે આજે ઓછી થઈ છે?
ના, વધી છે.
કદાચ વધુ વકરી છે. સમાજમાં ફેલાતા પોકળ વિચારો, ક્લિશે, જેને તેઓ આઈડે રેસ્યુ કહેતા.
હા, એ આઈડે રેસ્યુસ.
તે આજે સોશિયલ મીડિયાના યુગમાં કદાચ વધુ ઝડપથી ફેલાય છે નહીં?
હા, બહુ જ.
એમ્મા બોરીની અતૃપ્ત તૃષ્ણાઓ આજે પણ આપણને જાહેરાતો અને મીડિયા દ્વારા સતત પીરસવામાં આવતા સપનાઓમાં દેખાય છે. ફ્લોબેર આપણને સપાટીની નીચે જોવા, ભાષાની ભ્રામકતાને સમજવા અને વાસ્તવિકતાનો સામનો કરવા પડકાર ફેંકે છે, એટલે હંમેશા સુસંગત રહેશે.
એમના કેટલાક અવતરણો પર વાત કરીએ. પેલું બહુ ચર્ચિત વાક્ય, મદામ બોવરી સૈમોઆ, મદામ બોવરી એ હું છું, આનો શું અર્થ કરવો? શું તેઓ ખરેખર એમ્મા જેવા હતા એવું કહેવા માંગતા હતા?
ના ના, એનો શાબ્દિક અર્થ નથી કરવાનો. આ વાક્ય લેખકની પોતાના પાત્ર સાથેની જે તીવ્ર મનોવૈજ્ઞાનિક તાદાત્મ્યની પ્રક્રિયા છે ને, એ દર્શાવે છે.
અચ્છા.
સફળ પાત્રાલેખન માટે લેખકે પોતાના પાત્રના મનમાં, એની ભાવનાઓમાં, એની નબળાઈઓમાં ઊંડા ઉતરવું પડે છે. એ પાત્રના ભ્રમ અને મૂર્ખતાને કદાચ પોતાની અંદર પણ શોધવા પડે છે.
હમ.
ફ્લોબેર કહેવા માંગતા હતા કે એમ્માના રોમેન્ટિક વિચારો અને બુર્જવા સમાજ પ્રત્યેની જે દ્વિધા હતી એ એમણે પોતાનામાં પણ અનુભવી હતી. એ એક પ્રકારની કબૂલાત છે કે કલા માટે કેટલી આંતરિક પ્રામાણિકતા જરૂરી છે.
બરાબર. અને પેલું બીજું વાક્ય, લેખક તેની કૃતિમાં ભગવાન જેવો હોવો જોઈએ વાળો,
એ એમની કલાત્મક નિરપેક્ષતાનો મંત્ર છે. જેમ ભગવાન સૃષ્ટિ રચીને અલિપ્ત રહે છે, પોતે દેખાતો નથી પણ બધું નિયંત્રિત કરે છે, તેમ લેખકે વાર્તા રચીને રહેવું જોઈએ,
અદૃશ્ય રહીને.
હા, એણે બધું નિયંત્રિત કરવું જોઈએ, વિગતો, ભાષા, માળખું, પણ પોતે દેખાવું ન જોઈએ. ચુકાદા આપવાને બદલે પરિસ્થિતિ રજૂ કરવી જોઈએ. આનાથી વાર્તા વધુ શક્તિશાળી બને છે અને વાચક વધુ સક્રિય રીતે વિચારવા પ્રેરાય છે.
અને જીવન જીવવા માટેની એમની સલાહ, તમારા જીવનમાં નિયમિત અને વ્યવસ્થિત રહો જેથી તમે તમારા કાર્યમાં હિંસક અને મૌલિક બની શકો, આ તો આજના રચનાત્મક લોકો માટે પણ બહુ ઉપયોગી લાગે છે.
બિલકુલ. ફ્લોબેરનું પોતાનું જીવન ક્રોઇસેટમાં ઘડિયાળના કાંટે ચાલતું હતું, એકદમ શિસ્તબદ્ધ,
રૂટીન હતું.
હા, લગભગ સાધુ જેવી જીવનશૈલી હતી. અને એ માનતા હતા કે આ શિસ્તબદ્ધ, બાહ્ય રીતે શાંત જીવન જ એમને એ માનસિક સ્વતંત્રતા અને ઉર્જા આપતું હતું કે તેઓ પોતાના લેખનમાં આટલા બળવાખોર, આટલા હિંસક અને પ્રયોગશીલ બની શકે.
એટલે બહાર શાંતિ તો અંદર તોફાન.
બરાબર. બાહ્ય શાંતિ અને વ્યવસ્થા જ આંતરિક તોફાન અને સર્જનાત્મકતા માટે જગ્યા બનાવે છે, આ એમનો અનુભવ હતો.
કોઈ રસપ્રદ ઓછી જાણીતી વાત ફ્લોબેર વિશે, પેલી ગોયલવાર સિવાયની?
એક વાત કદાચ એ છે કે આટલા સમર્પિત કલાકાર હોવા છતાં અને વારસો મળ્યો હોવા છતાં જીવનના અંતમાં તેઓ આર્થિક તંગીમાં આવી ગયા હતા. હા, એમણે પોતાની ભત્રીજીના દેવામાં ડૂબેલા પરિવારને બચાવવા પોતાની ઘણી સંપત્તિ વેચી નાખી હતી. આ દર્શાવે છે કે કલા પ્રત્યેના સમર્પણ સાથે સાથે પારિવારિક જવાબદારીઓ નિભાવવી એમના માટે પણ એક સંઘર્ષ રહ્યો હશે.
હા, એ તો હોય જ.
બીજું, પેલી કવયિત્રી લુઈસ કોલેટ સાથેનો એમનો તોફાની પ્રેમ સંબંધ, જે મોટે ભાગે પત્રોમાં જ જીવાયો.
હા, એમના પત્રો પ્રખ્યાત છે.
એ પણ એમના જીવનના એક અલગ પાસા પર પ્રકાશ પાડે છે. પેલો સંઘર્ષ, કલા માટે જરૂરી એકાંત અને બીજી બાજુ માનવીય સંબંધોની ઝંખના, એ બે વચ્ચે તેઓ સતત ઝોલા ખાતા રહ્યા.
તો અંતે ફ્લોબેર પાસેથી આપણે શું શીખી શકીએ? એમનો મુખ્ય વારસો શું ગણવો?
મારા મતે ફ્લોબેરનો સૌથી મોટો વારસો એ વિચાર છે કે નવલકથા લખવી એ એક ગંભીર, અત્યંત મહેનત માંગી લેતું કલા સ્વરૂપ છે. એ માત્ર મનોરંજન નથી,
ના,
પણ સત્ય અને સૌંદર્યની શોધ છે. એમણે ભાષાની શક્તિ અને એની મર્યાદા બંને બતાવી. એમણે આપણને શીખવ્યું કે વાસ્તવિકતાનું, ભલે ને એ કંટાળાજનક હોય, એનું ચિત્રણ કરવા માટે પણ કેટલી કળા અને શિસ્ત જોઈએ.
બરાબર.
અને કદાચ સૌથી મહત્વનું, એમણે આપણને આપણા પોતાના ભ્રમ, આપણી પોતાની ઈદે રિસીવ, આપણા પોકળ વિચારો પર સવાલ ઉઠાવતા શીખવ્યું. એ હંમેશા આપણને સપાટીની નીચે જોવા માટે પડકાર ફેંકે છે.
ફ્લોબેર વિશે વિચારતા એક સવાલ મનમાં આવે છે. શું આજના આટલા ઝડપી, ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશનના યુગમાં, જ્યાં શબ્દોનું મૂલ્ય ઘટી રહ્યું છે, ફોટા અને વિડીયોનું મહત્ત્વ વધી રહ્યું છે, ત્યાં ફ્લોબેર જેવી ભાષા અને શૈલી માટેની તપસ્યા અને ચોકસાઈ માટે કોઈ સ્થાન છે ખરું?
સારો સવાલ છે.
શું આપણે હજુ પણ એમના જેવી ધીરજ અને ઊંડાણની કદર કરી શકીએ છીએ? ખબર નહીં. આ એક વિચારવા જેવો પ્રશ્ન છે આપણા સૌ માટે.
મારા મતે ફ્લોબેરનો સૌથી મોટો વારસો એ વિચાર છે કે નવલકથા લખવી એ એક ગંભીર, અત્યંત મહેનત માંગી લેતું કલા સ્વરૂપ છે. એ માત્ર મનોરંજન નથી,
ના,
પણ સત્ય અને સૌંદર્યની શોધ છે. એમણે ભાષાની શક્તિ અને એની મર્યાદા બંને બતાવી. એમણે આપણને શીખવ્યું કે વાસ્તવિકતાનું, ભલે ને એ કંટાળાજનક હોય, એનું ચિત્રણ કરવા માટે પણ કેટલી કળા અને શિસ્ત જોઈએ.
બરાબર.
અને કદાચ સૌથી મહત્વનું, એમણે આપણને આપણા પોતાના ભ્રમ, આપણી પોતાની ઈદે રિસીવ, આપણા પોકળ વિચારો પર સવાલ ઉઠાવતા શીખવ્યું. એ હંમેશા આપણને સપાટીની નીચે જોવા માટે પડકાર ફેંકે છે.
ફ્લોબેર વિશે વિચારતા એક સવાલ મનમાં આવે છે. શું આજના આટલા ઝડપી, ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશનના યુગમાં, જ્યાં શબ્દોનું મૂલ્ય ઘટી રહ્યું છે, ફોટા અને વિડીયોનું મહત્વ વધી રહ્યું છે, ત્યાં ફ્લોબેર જેવી ભાષા અને શૈલી માટેની તપસ્યા અને ચોકસાઈ માટે કોઈ સ્થાન છે ખરું?
સારો સવાલ છે.
શું આપણે હજુ પણ એમના જેવી ધીરજ અને ઊંડાણની કદર કરી શકીએ છીએ? ખબર નહીં, આ એક વિચારવા જેવો પ્રશ્ન છે આપણા સૌ માટે.
ફરી મળીશું આવતા અંકે. એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકતરા ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.